कुक्षिरत्नम् शब्दजेतर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्।
श्रीमद् राजचंद्र वचनामृत आंक 245 मुंबई वैशाख सुद 13 1947। निर्मल प्रीतिये अमारा यथा योग्य स्वीकार जो भाई त्रिभवन अने छोटालाल वगैरह ने कहजो। ईश्वर इच्छा ने लीधे उपाधि जोग छे, माटे तमारा वाक्यों प्रत्ये उपेक्षा राखवी पड़े छे अने ते क्षमा आपवा योग्य छे। ખંભાતના મુમુક્ષુ ઉપર પરમ કૃપાળુ દેવે પત્ર લખ્યો છે અને એમાં નિર્મળ પ્રીતિએ અમારા યથા યોગ્ય સ્વીકારજો। પ્રીતિ કેવી? નિર્મળ। નિર્મળ પ્રીતિ કોને કેવી? निर्मल प्रीति, प्रीति निर्मल हुई, प्रभु प्रत्ये निर्मल प्रीति राखवी। निर्मल एटले जेमा कोईपण प्रकारनो मड नथी। अपनी प्रीति में कयो मड आवे छे? संसारनी वासना, तृष्णा, इच्छा, आवी लौकिक वांछा, लौकिक वांछाथी ज्यारे परमेश्वरनी प्रीति करवामां आवे, प्रभु प्रत्ये प्रीति करवामां आवे, त्यारे ते प्रीति निर्मल होती नथी। प्रभु प्रत्ये प्रीति निर्मल थवी जोईए। संसारना कोई पण प्रकारना लेश मात्र पण भोग उपभोग के सांसारिक के लौकिक सुखनी वांछा, तृष्णा, इच्छा अपनी प्रीति में न होवी जोईए। प्रभु ने अपने प्रीति करिए, प्रभु की भक्ति करिए, प्रभु ने वंदन करिए, ए आपड़ा वंदन निर्मल होवा जोईए। कोई पण प्रकारनी परमात्मा पासे आ जीवन संबंधी के लौकिक संबंधी लौकिक सुखनी वांछा संबंधी लेश मात्र पण इच्छा थी આપણા ભક્તિને મલિનતા થવી જોઈએ નહીં, અને એ નિર્મળ ચિત્ત વિના નિર્મળ પ્રીતિ થાય નહીં। ચિત્તની નિર્મળતા ન હોય તો પ્રભુ પ્રત્યેની પ્રીતિ પણ નિર્મળ થાય નહીં। અને આ ચિત્તની નિર્મળતા રાગ દ્વેષ જો ન જાય, વિષય કષાયની મંદતા ન થાય, તો નિર્મળતા ચિત્તની હોતી નથી। પરમ કૃપાળુ દેવ પણ મુમુક્ષુઓને કહે છે, નિર્મળ પ્રીતિએ અમારા યથા યોગ્ય સ્વીકારજો। ભાઈ ત્રિભવન અને છોટાલાલ વગેરેને કહેજો, ઈશ્વર ઈચ્છાને લીધે ઉપાધિ જોગ છે। ઉપાધિ જોગ છે પણ શેના કારણે છે? ઈશ્વર ઈચ્છાને લીધે છે। જૈન દર્શનમાં ઈશ્વર એ કોઈ વ્યક્તિવાચક શબ્દ નથી, ઈશ્વર એક વિધાતાનું સ્વરૂપ છે। અને કર્મગ્રંથ, કર્મતંત્વ, જીવ પોતે જ ઈશ્વર શુદ્ધ સ્વભાવ। આ ઈશ્વર એક શુદ્ધ સ્વભાવમાં ઈશ્વર છે, અને બીજો પોતે વિભાવ ભાવની અંદર પોતે જ બાંધેલા કર્મ અને એનું જે પરિણમન થાય છે એ પણ ઈશ્વરનું સ્વરૂપ છે। એટલે જે કઈ ઉપાધિ જોગ છે તે ઈશ્વર ઈચ્છાને લીધે છે. એની ઈચ્છા આ જીવે પોતે પૂર્વમાં શુભ અશુભ ભાવો કર્યા, તે ભાવોનું નિમિત્ત લઈને જગતની પુદ્ગલની કારમણ વર્ગણાઓ કર્મના રૂપે પરિણમી અને એ કર્મ એની કાળ સ્થિતિએ વિપાકમાં આવ્યું અને એનો ઉદય થયો. આ ઉદયના કારણે અમને ઉપાધિ યોગ છે. અમારી ઉપાધિનું કારણ બીજું કંઈ નથી અને મારી તમારી કોઈની ઉપાધિનું કારણ બીજું કંઈ હોતું નથી અને બીજું કોઈ હોતું નથી. સિદ્ધાંતને સમજવા પ્રયત્ન કરીએ. આપણા સર્વની ઉપાધિનું કારણ બીજું કંઈ હોતું નથી અને બીજું કોઈ હોતું નથી. કેવળ પોતાના જ જીવના બાંધેલા કર્મ એનો ઉદય, એ જ આપણા ઉપાધિનું કારણ છે. તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. આ જીવને સંસારમાં કોઈ પણ પ્રકારનો યત્કિંચિત પણ જો બંધનનો યોગ હોય તો એને પોતાના પૂર્વે કરેલા દોષના કારણે હોય. જો એણે દોષ ન કર્યો હોય અને બંધન હોય એવું બની શકે નહીં. ધેર કેન નોટ બી ઇફેક્ટ વિધાઉટ હેવિંગ એ કોઝ. કાર્ય છે, અસર છે અને કારણ નથી, બની શકે નહીં.
એક રાય ને એક દ્રો એ આદિ જે ભેદ, કારણ વિનાને કાર્ય તે એ જ અનુભવ વે.
એક રાય છે, એક રંક છે, એક રાજા છે, એક ભિખારી છે. કારણ શું? કારણ વિનાનું કાર્ય તે, આ કાર્ય કારણ વિના સંભવિત નથી. અને એ કારણમાં તે જ શુભાશુભ વેદ. પૂર્વે જીવે પોતે કરેલા શુભ અને અશુભ કર્મના કારણે જે નામકર્મ જે ગોત્ર કર્મ એણે બાંધ્યું છે તે કર્મ વિપાકમાં આવતા ઉદયમાં આવ્યું છે અને ઉદયમાં આવવાને કારણે તદ અનુસાર રચના થઈ છે. નૃપની રચના, રાયની રચના, રંકની રચના, રાજાની રચના, ભિખારીની રચના તે પ્રકારે થઈ છે. કર્મ તે પ્રકારે ગોઠવાયા છે. ઈશ્વર ઈચ્છાને લીધે છે. એ ઈશ્વર કહેતા કોઈ વ્યક્તિ નથી. જગતનો નિયંતા, આ આખા વિશ્વનો, લોકનો, આ સંસારના પરિભ્રમણનો નિયંતા કોણ? એક અપેક્ષાએ જીવ પોતે જ, પોતે જ પોતાનો વેરી અને પોતે જ પોતાનો મિત્ર. પોતાને જે કંઈ પ્રાપ્ત થયું છે તે પોતે જ કરેલા પૂર્વે શુભ અને અશુભ કર્મના ઉદયને કારણે છે. આ સ્થિતિનો સ્વીકાર આ અધ્યાત્મની પહેલી શરત છે. પરમાર્થ માર્ગમાં જેને યાત્રામાં આગળ વધવું હશે એને અમુક શ્રદ્ધાન કરવું પડે. એ શ્રદ્ધાનનું આ પહેલું શ્રદ્ધાન એ છે કે મારું વર્તમાન જીવન છે એ પૂર્વે બાંધેલા કર્મના ઉદયના કારણે છે. અને એ જીવન જ્યાં સુધી આ આયુષ્ય પૂર્ણ થવાનું છે ત્યાં સુધીની પ્રત્યેક સમય, પોડ શબ્દ નથી વાપરતો, પ્રત્યેક સમય એના ઉદયો ઉદયાવલીમાં આવી ગયા છે. હવે તે ટાળ્યા ટળી શકે તેમ નથી. ગમતા હોય કે ન ગમતા હોય, ઈષ્ટ હોય કે અનિષ્ટ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, પણ અત્યારે જે જીવન પ્રાપ્ત થયું છે એ જીવનની જે કાળ છે એ કાળના સૂક્ષ્મ વિભાગમાં સમય છે, અને પ્રત્યેક સમયે કોઈ ને કોઈ કર્મ ઉદયમાન સ્થિતિમાં છે, છે અને છે જ. એને ત્યાં સુધી જ છે જ્યાં સુધી આયુષ્ય કર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી. પછી બધો નવો ખેલ છે પાછો, અને નવા નવા ખેલ માટે જતા જોઈતા કર્મો તો જોઈએ એટલા સત્તામાં પડ્યા છે, એની ચિંતા નહીં કરવાની. સ્ટોક ભરપૂર છે અત્યારે તો. જે ઉદયમાં મનુષ્ય જન્મ નામ ગોત્રને કારણે જે સુખ અને દુઃખ ઉદયમાં આવે એ જ છે, બીજા કોઈ નથી. એનો મેળ છે, એનો મેળ છે. ચરમ અવસ્થામાં ક્યારેક આવો મેળ કમેળ થાય એ વાત છેલ્લા ભાવની છે, જ્યારે કેવડી ઘાત, સમુદ્ર કેવડી ઘાત છે, પણ એ વાત અત્યારે અપ્રસ્તુત છે. સામાન્ય જગતના આપણા જીવોને તો આ જ પ્રકારનું આયુષ્ય ભોગવવાનું છે, અને એ આયુષ્ય ભોગવવાની અંદર જે પ્રકારે યથાકર્મો છે, એકવાર સંયોગનો, એકવાર પરિસ્થિતિનો, એકવાર સ્થિતિનો જો સ્વીકાર થાય તો સાધનાનો માર્ગ ખુલ્લો થઈ જાય છે. જીવ પરમાર્થની સાધનામાં એટલા માટે જ પ્રવેશ કરી શકતો નથી કે એને સંસારિક સંયોગનો સ્વીકાર નથી, એનો પ્રતિકાર છે. અને પ્રતિકારની અંદર એનામાં એક મિથ્યા કર્તૃત્વનો આગ્રહ આવી ગયો છે, અભિપ્રાયમાં છે કે હું આ બધું બદલી નાખું, હું આ બધાને ચેન્જ કરી નાખું, આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. જેમ એક વિદ્વાન પુરુષ મરણ પથારીએ પડ્યો તો એણે પછી પોતાનું અંતિમ જે કંઈ છે તારણ જીવનનું આપ્યું કે હું યુવાન હતો ત્યારે મારા મનમાં એવી ભાવના હતી કે આખી દુનિયાને પલટાવી નાખું, આખા જગતને પલટાવી ના. ધીરે 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 જીવનમાં સ્થિર થયો, જીવનની વાસ્તવિકતાઓ નજર સામે આવી, અને ઉંમર વધતી ગઈ, એમ થયું કે જગત તો નહીં બદલે, હવે આપણે આપણા સ્વજન પરિવાર કુટુંબ આ કોઈ બદલે તો સારું, એ પ્રયત્ન શરૂ કર્યો. એ પ્રયત્ન શરૂ કર્યો પછી વૃદ્ધાવસ્થા આવીને હવે ખાટલે પડ્યો, રોગોએ ઘેરી લીધો, જીવનનો અંતકાળ નજીક આવ્યો, ત્યારે એમ થયું કે એ બધી માથાકૂટ કરવા કરતા જો હું પલટાઈ ગયો હોત તો સારું હતું. જે થઈ શકે એવું હતું કે જો હું બદલાઈ ગયો હોત તો કદાચ એના પ્રભાવને કારણે બાકીનું જગત આખું બદલી શકાયું હોત, મારા સ્વજનોમાં કુટુંબમાં બદલ આવી શક્યો હોત, પણ મેં બાકીનાને બદલવાનો પ્રયત્ન કર્યો, હું બદલ્યો નહીં, એમાં કાંઈ ન થયું, ગધેડીએ ગઈ અને ફાડ્યું, દુનિયા તો બદલી નહીં, કુટુંબ પરિવાર બદલા નહીં, અને પોતે પણ જેવો આવ્યો એવો કોરો ધાકડ જવાની તૈયારીમાં. બદલ ક્યાં કરવાનો છે? પ્રાપ્ત સંયોગોમાં, પ્રાપ્ત સ્થિતિ અને પરિસ્થિતિમાં બદલ કરવાનો નથી. બદલ કરવાનો છે એ પોતાની સમજણનો બદલ કરવાનો છે, પોતાના અભિપ્રાયનો બદલ કરવાનો છે, કે જે સંયોગો છે મનુષ્ય જન્મને યોગ્ય જે કંઈ મળ્યા છે એનો સ્વીકાર કરી લે, અને હવે આ જે કારણ છે એના, એ કારણને હટાવવાનો સંયોગ કરવાનો છે. આપણે કાર્યને હટાવવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણો પુરુષાર્થ કાર્યની અસરને નાબૂદ કરવાનો છે. કારણ પ્રત્યે આ જીવની દ્રષ્ટિ જતી નથી. પરમ કૃપાળુએ આ મોક્ષ માર્ગની પ્રવૃત્તિની અંદરના જે ઉપાય બતાવ્યા છે, અચૂક ઉપાય, એમાં અચૂક ઉપાયની અંદરનો એક ઉપાય કયો? જે જે કારણ બંધના તે હ બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. મોક્ષનો પંથ અને ભવનો અંત. મોક્ષનો પંથ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ભવના અંતનો પ્રારંભ ન થાય. અને એ માટે જીવે પોતાની દશા બદલવાની છે કે બંધના કારણો છે એ કારણો હવે રહેવા દેવા જોઈએ નહીં. બંધના કારણો અજ્ઞાન છે, રાગ દ્વેષ છે, જેનાથી કર્મ બંધાય છે તે બંધના કારણો છે. કશાયથી કર્મ બંધાય છે? આ બંધના કારણો અટકવા જોઈએ. જ્યારે ત્યારે પરમાર્થની આરાધના સાધના કરવાની છે ત્યારે એણે ચાલુ સ્થિતિનો સ્વીકાર કરીને હવે જે કર્મ ઉદયમાં આવ્યા છે તેને ભૂલી જઈને હવે કર્મના બંધને કેમ અટકાવવો, એના ઉદયને પણ કેમ અટકાવવો? સત્તામાં રહેલા અનંત કર્મોને નામ શેષ કરી શકાય છે. એ કર્મતંત્રની ખૂબી છે, એ વિષય અત્યારે નથી. પણ ભવનું આયુષ્ય એક જ ભવનું બાંધે, આઠ કર્મની અંદર આયુ કર્મમાં એક ભવથી આગળના ભવનું ન બાંધે. પ્રત્યેક ભવમાં એવી અવકાશ છે, એવી ઓપોર્ચ્યુનિટી છે કે જીવ ધારે તો સત્તાગત તમામ કર્મોને બાળીને નિશેષ કરી શકે. અદ્ભુત સિદ્ધાંત છે કર્મનો. અહીંયા કૃપાળુદેવ કહે છે, ઈશ્વર ઈચ્છાને લીધે ઉપાધિ જોગ છે, માટે તમારા વાક્યો પ્રત્યે ઉપેક્ષા રાખવી પડે છે અને તે ક્ષમા આપવા યોગ્ય છે. એમના વાક્યો, મુમુક્ષુના વાક્યો તો એ જ છે કે પ્રભુ સત્સમાગમ આપો, આજ્ઞા આપો તો અમે ત્યાં આવીએ અને કાં આપ અહીંયા પધારો. પણ એની ઉપેક્ષા કરવી એટલા માટે પડે છે કે અમારે જે કાંઈ ઉપાધિ જોગ છે તેનું વેદન કર્યા સિવાય છૂટકો નથી. જો કર્મનું વેદન નહીં થાય તો તે કર્મ ઉભા રહેશે. અને જે જ્ઞાનીના જ્ઞાનમાં આ કર્મનું વેદન સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે, એમણે કહ્યું કે પૂર્વે ઘણો કાળ જશે આ પસાર કરવામાં, માટે અમે બહુ ઉતાવળે ઉતાવળે બળવાનપણે કર્મને વેદીએ છીએ, કર્મને વેદીએ છીએ. કર્મોના વેદનનું જીવન એ પરમ કૃપાળુ દેવનું જીવન, બધા જ જ્ઞાનીઓના જીવન હોય છે, એ પોતાના પૂર્વે કરેલા સંચિત કર્મોનું વેદન હોય છે. કર્મોને નામ શેષ કરવાના હોય છે. માટે કહે છે, તમારે અમને ક્ષમા કરવી, અમે અત્યારે અમારા પુરુષાર્થમાં છીએ, માટે કદાચ તમે કહો છો એ પ્રકારે અમે કરી શકીએ નહીં. 246 મુંબઈ, વૈશાખ વદ 3, 1947, પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો પત્ર છે. આગળના પત્રનું અનુસંધાન લઈએ એટલે ખ્યાલ આવી જશે. વિરહપણ સુખદાયક માનવો, વિરહપણ સુખદાયક માનવો, અતિશય વિરહ અગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે, તેમજ સંતના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે. ઈશ્વર ઈચ્છાથી આપણા સંબંધમાં તેમજ માનસો. સૌભાગભાઈ અને પરમ કૃપાળુ દેવને ઓળખાણ થયા પછી વિરહનો અંતરાય પડ્યો છે. એક સંત અને એક મુમુક્ષુ, આ બંને લોકોની સ્થિતિ એવી હોય છે કે વિરહને સહન કરી શકતા નથી. સંતથી સાચા મુમુક્ષુનો વિરહ સહન ન થાય, સાચા મુમુક્ષુથી સંતનો વિરહ સહન ન થાય. એટલે પરમ કૃપાળુ દેવે સૌભાગને લખ્યું છે કે અમારા પરમાર્થ માર્ગમાં સાતા પૂછનાર કોઈ નથી અને જે છે તેનાથી વિયોગ રહે છે. હવે જેનો વિયોગ છે એવા જે તમે, તે અમને કોઈ પણ પ્રકારે સાતા પૂછો. સૌભાગને એ જ વિરહ વેદાય છે કે પ્રભુ આપની ઓળખાણ થયા પછી અમારા જન્મો જન્મનું આ સંકટ ટળી જાય એમ છે, પણ તમે ત્યાં આ ઉપાધિ યોગ તમને લાગુ પડ્યો છે અને અમે અહીંયા સાયલા ગામમાં બેઠા છીએ, આ કંઈ ભેગું થતું નથી. સત્સમાગમ બંને પક્ષે આ વિરહ છે. સ્વભાગની વિરહાગ્નિ જલતી જાય છે જ્યારે કૃપાળુ દેવે એમ કહ્યું કે તમે અમને સાતા પૂછો, તો ત્યારે સ્વભાગભાઈને કયા ભાવ આવ્યા હોય, પ્રભુની પાસે જવા માટે કેવી તન્મયતા તાલાવેલી જાગી હોય, ભક્તને ભગવાન પ્રત્યે જવાની આવી તન્મયતા જાગતી હોય છે. એટલે કૃપાળુ દેવે એને પત્ર લખ્યો છે કે વિરહ પણ સુખદાયક માનવો. જુઓ પરમાર્થ માર્ગના જુદા જુદા રહસ્યો. પ્રત્યક્ષ સત્સમાગમનું ફળ કેટલું એ માટે કૃપાળુદેવના વચનોના વચનો આપી શકાય એમ છે, પણ એ જ કૃપાળુદેવે લખ્યું છે ને વિરહ પણ સુખદાયક માનવો. કે બીજાએ લખ્યું છે ખૂબ સમજીએ, સ્યાદવાદની દૃષ્ટિએ, અનેકાંતની દૃષ્ટિએ કોઈ એકાંતિક નિર્ણય લઈને બેસી ન જાય, એક વાક્ય પકડી લઈને ન બેસાય. વિરહ પણ સુખદાયક માનવો, પણ કયો વિરહ, કેવો વિરહ, કોનો વિરહ, સમજવું તો પડશે ને. વાક્યને સીધે સીધું વિરહ પણ સુખદાયક માનવો પતી ગયું, વાત પૂરી થઈ ગઈ, નહીં ચાલે. ખૂબ સમજીએ, કારણ કે આપણા જીવનની અંદર આવા આવા પ્રકારની તાદ્રશ્ય પરિસ્થિતિ ઉભી થાય છે. વી આર ઓલ્સો ફેસિંગ સચ ટાઈપ ઓફ સિચ્યુએશન ઇન અવર લાઈફ. આવી સિચ્યુએશન ઉભી થતી હોય છે જીવનમાં, કે સંતનો વિરહ હોય, સત્પુરુષનો વિરહ હોય. કાળબળ મોટું કારણ છે કળિયુગની અંદર જગતના જીવોને સંતનો અને મહાત્માઓનો વિરહ હોય છે, કાળબળનું એક પરિણામ છે. હવે તે સમયે સાધકને કોઈ ઉભા રહેવાનું સ્થાન ખરું, કે એને પરમાર્થની સાધનાનું નામું માંડી વાળવાનું, કે સંતનો સમાગમ સુલભ નથી, હવે શું કરવું? સાધના અટકી જાય, સાધના બંધ થાય, સાધનાનું કોઈ સ્વરૂપ ખરું? વિરહ પણ સુખદાયક માનવો, અતિશય વિરહ અગ્નિ હરિ પ્રત્યેની જલવાથી, અતિશય વિરહ અગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે. અતિશય વિરહ અગ્નિ હરિ પ્રત્યેની જલવાથી કેવો વિરહ જાગવો જોઈએ? અતિશય. રાત્રિ દિવસ પરમાર્થનું ચિંતન, એની જ પ્રાપ્તિ માટે કૃપાળુદેવે જે સ્થિતિ બતાવી છે, ખાવાનું ગમતું નથી, પીવાનું નહીં, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, લખવાનું નહીં, સૂવું નહીં, બેસવું નહીં, લક્ષ્મી નહીં, અલક્ષ્મી નહીં, વ્યાપાર નહીં, નિષ્ક્રિયતા નહીં, આરામ નહીં, ઉદ્યમીપણું નહીં, કોઈ ચીજમાં જીવની ચેન ન પડે, અંદરની બેચેની છે, ગોલણ છે સ્વરૂપની પ્રાપ્તિનું, પરમાત્માની પ્રાપ્તિનું અને પરમાત્મા રૂપ સંતની પ્રાપ્તિનું. આવો અતિશય વિરહ અગ્નિ જલે, કેવો વિરહ અગ્નિ જલે, એ અતિશય વિરહ અગ્નિની અંદર દેહનું ભાન પણ ભૂલાઈ જાય. એ પરમ કૃપાળુ દેવે જ્યારે સ્વભાગભાઈએ પૂછ્યું કે પ્રભુ તમારી દશા કેવી છે, એનું દર્શન તો કરાવશો, તો કે છે કે અમે સંભાળીએ ત્યારે માંડ માંડ યાદ આવે છે કે અમે દેહધારી છીએ, કે દેહધારીપણું પણ પોતાનું ભૂલાઈ જાય. એવું જ્યારે સ્વરૂપની પ્રાપ્તિનો વિરહ હોય, સંતના વિરહ પ્રત્યેનો એવો અગ્નિ જલતો હોય, હરિ પ્રત્યેનો એવો વિરહનો અગ્નિ અંદરમાં જલતો હોય, કૃપાળુદેવે લખ્યું છે એ તો બ્રાહ્મી વેદના છે, જેને લાગી છે તેને જ લાગી છે, તે જ પીયું પીયું પોકારે છે. એ વેદના છે, એ આંતરિક વેદના છે. સત સ્વરૂપનું ઓળખાણ થયા પછી એને પ્રાપ્ત કરવાની આ એક આંતરિક વેદના છે, આ એક વ્યથા છે. અને એ વ્યથા ભક્તોની વ્યથા છે, આપણી સંસારીઓની વ્યથા જુદી છે. આપણી વ્યથા તો બધા સંસારના જે કાંઈ પ્રસંગો, કારણો, સંબંધો, એની અંદર ઉભા થયેલા અંતરાયોની વ્યથા છે. કોઈને પૂછો તો એની કથા સાંભળવા જેવી હોતી નથી, સંસારીઓની કોઈ કથા સાંભળવા જેવી હોતી નથી, કારણ કે માત્ર એમાં વ્યથા હોય છે. એની એસણા, એની અપેક્ષા, એની આકાંક્ષા, એના રાગ દ્વેષ, એની તૃષ્ણા અને વાસના, એ જ ભર્યું છે અંદર. આને જ વ્યથા પડી છે, કાં તો શરીરની વ્યથા છે, કાં ભોગની વ્યથા છે, કાં પરિગ્રહની વ્યથા છે, કાં સંસારી સંબંધોની વ્યથા છે. આ બધા વ્યથાની અંદર, સંસારીઓની વ્યથાની અંદર માત્ર કેવળ સંસારના સુખની કામનાઓ ભરેલી છે. ભક્તની વ્યથા જુદી છે, મીરાની વ્યથા જુદી છે, કૃષ્ણને પામવાની, નરસિંહની વ્યથા જુદી છે. એ રીતની વ્યથા, સૌભાગને રાજપ્રભુને પામવાની વ્યથા જુદી છે, લઘુરાજ સ્વામીને કૃપાળુ દેવનો જે વિયોગ છે એની વ્યથા જુદી છે. રાડજમાં પ્રભુ બિરાજમાન છે, સૌભાગભાઈ ને બાકીના મુમુક્ષુ અંબાલાલભાઈ આ બધા જ લોકો ત્યાં સત્સંગ કર્યા કરે છે, અને મુનિ ખંભાતના ઉપાશ્રયમાં ચાતુર્માસમાં બિરાજે છે. સમાચાર મળે છે કે ભગવાન તો બહુ નજીક છે, જેના રોમે રોમની અંદર વીરનો અગ્નિ જાગ્યો છે અને પ્રભુ તો દેખાય છે, નજીક છે, પણ જઈ શકાતું નથી. શું કામ નથી જઈ શકાતું? મુનિ ધર્મનો આચાર છે, ચાતુર્માસમાં મુનિ પોતાના નગરની મર્યાદાની બહાર જાય નહીં, ચાતુર્માસ પૂરું થાય પછી જાય. હવે આ તો સર્વસંગ પરિત્યાગી સર્વવિરતિ, ભગવાન મહાવીરના માર્ગનો સાધુ છે સર્વવિરતિ, એને હાથમાં રજોહરણ અને મુપત્તિ લીધા છે, વિતરાગ માર્ગના સાધુપણાથી એ દીક્ષિત થયેલા છે. હવે આને પ્રશ્ન થયો અને આ સંઘર્ષ જ્યારે જાગ્યો છે ત્યારે એક બાજુ આચાર ધર્મનું જોર છે અને બીજી બાજુ પ્રભુ પ્રત્યેના વીરનો અગ્નિ જાગ્યો છે, અને એ જ અગ્નિ જાગ્યો છે એટલે એની અંદર રહેવાતું નથી. કોનો વિજય થાય છે? પ્રભુની પ્રાપ્તિનો, કે મારે આખરે આ બધું શેના માટે કરવાનું છે. અને લઘુરાજ સ્વામી અપાસરાની બહાર નીકળી, ખંભાતની બહાર નીકળી અને રાડસ સુધી પહોંચી ગયા. અને એક ખેડૂત જતો હતો, એને કીધું કે જો સામે બંગલો છે, ત્યાં એક વાણિયા ગ્રહસ્થ હશે, એનું નામ અંબાલાલ છે, એને અહીંયા બોલાવી લાવ. એને કહ્યું કે કોઈ મુનિ મહારાજ છે, એ તમને બોલાવે છે. ઓલો ખેડૂત તો સંતનું કામ તો બધા લોકો કરે, સંત કીએ એટલે તરત ચાલો સેવા કરો. એ જાય છે બંગલામાં કે ભાઈ અહીંયા કોઈ અંબાલાલ આવ્યા છે કે બહાર કોઈ એક મહારાજ આવ્યા છે, એને બોલાવે છે. અને એ તો અંબાલાલભાઈને તો તરત ખ્યાલ આવી ગયો કે કોણ બોલાવે અમને અને કોણ મહારાજ આવે. એટલે એને તો થયું બરોબર છે કે આ મુનિ આવ્યા હશે. ત્યાં જ્યાં પહોંચ્યા છે મુનિ ઉભા છે. અરે તમે? તો કે પ્રભુનો વિરહ ખમી શકાયો નહીં, મારે સત્સમાગમ કરવો છે. પણ તમને આજ્ઞા છે? તો કે આજ્ઞા લેવા તો અહીંયા આવ્યો છું, જાઓ આજ્ઞા મેળવી આપો. આજ્ઞા છે નહીં. તો કે આજ્ઞા છે નહીં તો કેમ આવ્યા તમે મુનિ? અહીંયા ખંભાતથી અહીંયા સુધી કેમ આવ્યા? અવાય તમારાથી વગેરે. અંબાલાલ આજો મુમુક્ષુ મુમુક્ષુ પ્રત્યેનો વિનય. મુનિ અત્યારે કહું કે કહેતો હું અત્યારે ચાલ્યો જાઉં. તો કે ના, એમ તો નહીં જવા દઉં. હવે નિર્ણય કોણ લે? હવે નિર્ણય કૃપાળુ દેવ જ લે. હવે હું કહું કે તમે કયો, આ કઈ ચાલે નહીં. પાછા આવે અને જે કઈ સંદેશો હશે આપનો આપું છું. કૃપાળુ દેવને વાત કરે છે, મુનિ આવ્યા છે અને આપનો વિરહ એનાથી સહન થતો નથી. કૃપાળુ દેવે ઘડીભર પરિસ્થિતિને ઓળખી લીધી. સંદેશો એટલો જ કીધો કે જાઓ મુનિને કયો કે જો એનાથી આ વિરહ સહન થઈ શકે તો પાછા જાય, અને એ જો સમાવી ન શકે, આ જે આવેગ આવ્યો છે સમાવી ન શકે, તો હું ત્યાં આવીને એમને દર્શન આપું, સમાગમ કરાવું. આટલું જ કયો. શું સંતની કહેવાની શૈલી છે! નથી હા, નથી ના. ધર્મ સંકટ છે, આ પરિસ્થિતિ એક એવી ઊભી થઈ છે. કેટલાક જીવનના પ્રશ્નો એવા હોય છે, જીવનના કેટલાક પ્રશ્નો એવા હોય છે એમાં હા ને ના હોતી નથી, ઉચિત અને અનુચિતનો સંઘર્ષ હોય છે. આપણે લઈ હાયલા છીએ બધા, બસ હા કે ના કેમ ને, બસ એ આમ થાય કે ના થાય, સાચો જવાબ આપો, ગરબડ મારે ન જોઈએ. હવે ગરબડમાં જ તું આખો આખો તારો જન્મારો ગયો છે, ગરબડ ગરબડ ની ક્યાં માંડસ. વિવેક જ્યાં છે, જ્યાં પ્રજ્ઞા જ્યાં છે, ત્યાં ઔચિત્ય વસ્તુનું, પ્રશ્નનું, સમસ્યાનું, સમાધાનનું ઔચિત્ય જોવું જોઈએ, વિવેક વાપરવો જોઈએ. એવરી સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ ફ્રોમ અનધર વન. આપણા જીવનનો અનંતો કાળ ગયો છે પણ બે સમયમાં એક સ્થિતિ નથી આવી ક્યારે. આ જીવની બે સમય એવા નથી ગયા કે એક જ સ્થિતિમાં આવી છે. આટલું પરિવર્તનશીલ, આટલું પરિણામનશીલ, અરે આત્માનો અધ્યવસાય પણ બદલાતો જાય છે. મેં ભક્તિ શરૂ કરી હોય ત્યારે મારો ભાવ હોય અને ભક્તિ પૂરી થાય ત્યાં સુધીમાં તો ભાવની અનેક પ્રકારના પલટા ખાઈ ગયા છે. ભગવાનના મંદિરમાં આવ્યો ત્યારે આવવાની ભાવ જુદો હતો, અને મંદિરમાં આવ્યો ત્યારે ભાવ જુદો છે, અને પ્રત્યક્ષ દર્શન કરું છું ત્યારે જુદો છે. સમય સમયનું આ ભાવનું પરિવર્તન લક્ષમાં લેવું જોઈએ. આટલું ગતિશીલ, ક્રિયાનું પરિણામનશીલ આ પદાર્થ છે અને એની અંદરની સ્થિરતા એ બહુ મોટી વસ્તુ છે. ઉપયોગની સ્થિરતા નથી, એટલી ચંચલતા છે એ ભાવની સ્થિરતા નથી. જ્ઞાનીઓ કહે છે કે જ્યારે દીક્ષા લેવાના ભાવ હોય ત્યારે સાતમા ગુણસ્થાનકના ભાવ હોય, અને દીક્ષા લઈએ ત્યારે છઠ્ઠામાં આવીને પડે. બહુ મુશ્કેલ છે. એટલે જ આવા મહાન આચાર્યો કહે કે અમે તો છઠ્ઠા ને સાતમામાં ઝૂલીએ છીએ. થોડો સમય રે, સાતમામાં પાછા છઠ્ઠામાં આવે. પણ આ વાત આખી બધી એ તો સમ્યક દ્રષ્ટિ મહાત્માઓની વાત છે, આજની વાત નથી બધી. કે જ્યાં સમ્યક જ્ઞાનના ઠેકાણા ન હોય, સમ્યક દર્શનના ઠેકાણા ન હોય, એની તો બધી અવસ્થાઓમાં કંઈ કહેવા જેવું નથી. આ સ્થિતિની અંદર અંબાલાલભાઈએ કહ્યું અને કૃપાળુ દેવનો સંદેશો મુનિશ્રીને આપ્યો. આ સંદેશામાં મુનિશ્રીએ ધર્મને મેળવી લીધો અને પાછા ગયા, ઉપાશ્રયમાં પાછા ગયા. પણ આખી રાત અતિશય વિરહ અગ્નિ જલતો રહ્યો. અને બીજે દિવસે સવારે આ કૃપાળુ દેવના ધ્યાન બાર આ વાત નથી એટલે સૌભાગભાઈને કહે છે, ઉઠો જાઓ તમે ઉપાશ્રયની અંદર. અમુક પ્રકારનો એને સંદેશો આપ્યો. મુનિને આ સમાગમના વિરહ અગ્નિનું, અતિશય વિરહ અગ્નિમાં આખી રાત્રિ મુનિએ પસાર કરી છે. સવારે સૌભાગભાઈ, અંબાલાલભાઈ, ઠાકરસિંહભાઈ ખંભાતના ઉપાશ્રય આવી અને મુનિને એકાંતમાં બોલાવીને સૌભાગભાઈ કહે છે કે પરમ કૃપાળુ દેવનો આ સંદેશો છે, અને એ સંદેશો જગતના જીવોને તારણહાર એવો મંત્ર, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો મંત્રનો સંદેશ એ ત્યાં સૌભાગભાઈ પરમ કૃપાળુ દેવ વતી મુનિશ્રીને આપે છે, અને મુનિ ધન્ય થઈ જાય છે. અતિશય વિરહ અગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત તેની પ્રાપ્તિ હોય છે. આ સાક્ષાત પ્રાપ્તિ થાય છે, પ્રભુના ઈશ્વરના સંકેત મળે, અને એ સંકેતની અંદર સાધકને જીવનની અંદરનો મહામંત્ર પ્રાપ્ત થઈ જાય. એમ જ સંતના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે. સંતના વિરહ અનુભવ, સંતનો વિરહ અનુભવાય છે, સંત નથી એ તો આપણે શાબ્દિક ચર્ચા કરીએ છીએ. ઇટ ઇઝ અવર ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કશન કે ક્યાં છે સંત, ક્યાં છે સત્પુરુષ, ક્યાં છે જ્ઞાની પુરુષ, ક્યાં છે મહાત્મા, બધી વાત સાચી, પણ તને વિરહ કેટલો છે? એ હોય તો શું, તારે શું લેવા દેવા? હોય તો બહુ તો તું વ્યવસ્થાનું પાછું કે એની ભિક્ષામાં જરૂર પડે તો આપણને કહેજો, આપણે જમાડી દેશું એક દી, તારે તો કામ એટલું જ છે ને. તને સંત અને સંબંધી બેમાં કઈ ફરક છે? સંબંધી આવ્યો હોય તો ઘરે ચા પાણી પીવા વધારજો, કઈ જોઈતું કરતું હોય તો કેવું મારા જેવું કઈ કામકાજ હોય તો કહેજો, આપણી ઘણી લાગવગ છે. એમ સંતાગર જઈને મોટાઈ કરવી છે તારે તો, કે કઈ કામકાજ હોય તો કેજો, આપણી લાગવગ ઘણી છે. તારી લાગવગ હારું સંત ફરે છે જગતની અંદર, તારી લાગવગના આધાર ઉપર એનું જીવન ચાલે છે. સંતના વિરહ જ્યાં સુધી જાગ્યો નથી ત્યાં સુધી સંતની સાક્ષાત પ્રાપ્તિનો કોઈ ઉપયોગ નથી. ફરીથી, સંતનો વિરહ અગ્નિ જ્યાં સુધી જીવનમાં જાગ્યો નથી ત્યાં સુધી સંતની સાક્ષાત પ્રાપ્તિનો કોઈ ઉપયોગ નથી. પેલા વિરહ જાગવો જોઈએ, એટલે કૃપાળુ દેવ કહે છે કે વિરહ પણ સુખદાયક છે, અને એનો અતિશય વિરહ અગ્નિ જલે ત્યારે એની સાક્ષાત પ્રાપ્તિ હોય છે. એવું જ સંતના વિરહ અગ્નિનું ફળ છે. એનું ફળ આ છે કે વિરહનો અનુભવ થવો જોઈએ. સંતના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે. આજે જ્યાં સુધી જીવને સંત, સત્પુરુષ, મહાત્મા, જ્ઞાની આનો જ્યાં સુધી વિરહ વેદાતો નથી ત્યાં સુધી એને એની પ્રાપ્તિ થાય તો પણ કોઈ એનો ઉપયોગ હોતો નથી. 20 દોહરામાં આ વાતને સરસ રીતે કૃપાળુ દેવે મૂકી છે.
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દેઠા નહીં નિજ દોષે તો તરીએ કોણ ઉપાય.
પ્રભુ પ્રભુ લય લાગી, આ લય લાગી છે જીવનમાં, સતત આ જ પ્રકારનો વિરહ અગ્નિ પ્રગટ થયો છે, સંતનો વિરહ વેદાય છે, ત્યાં સુધી મનને કોઈ પણ જાતની ચેન ન મળે, શાંતિ ન મળે, જ્યાં સુધી આવા કોઈ સતરૂપ પરમાત્માના, સત્પુરુષના, જ્ઞાનીના, મહાત્માનો આ જીવને ભેટો ન થાય. કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે કે સંતની ઈચ્છા કરવી, ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી રહેશે એમ લખ્યું છે. ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી, સત્પુરુષની ઈચ્છા હશે તો મળી રહેશે, ઈચ્છા નહીં હોય તો, વિરહનો અગ્નિ જાગ્યો નથી તો. ગામમાં કોઈએ કીધું કે સંત પુરુષ છે ને તું ગયો, એમાં શું વળે? આ જીવને ક્યારે સત્પુરુષને મેળવવાની ઝંખના જાગી નથી, પ્રભુ પ્રાપ્તિની લય જાગી નથી જીવનમાં, કારણ કે એનો અભાવ વર્તાતો નથી. કોઈ વાતની મને ઉણપ વર્તાય, કોઈનો અભાવ વર્તાય, કોઈની ખોટ વર્તાય તો હું એને યાદ કરું ને, મારું જીવન તો ભયરું ભયદરું છે. સુખ ચેન સંગ્રહ પરિગ્રહ સગા સંબંધી પદ પદવી પ્રતિષ્ઠા પૈસો બધું જ છે, મારે કેના બાપની હાડીબાર છે, તો આને સંતાઈ રે શું લેવા દેવા? જીવનમાં બધું જ હોવા છતાં મારી પાસે આ એક વસ્તુ નથી કે જે હોવાથી બધું ન હોય તો હાલશે. જો એક મને મળે તો બીજું કશું જ ન હોય તો ચાલશે. આવું ખરું? આવો પ્રભુનો વિરહ વિદાય, આવો જ્ઞાનીનો વિરહનો અનુભવ જીવને થાય. કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, સમથિંગ ઇઝ મિસિંગ. મારા જીવનમાં બધી વાતનું સુખ છે પણ એક જ વાતનું દુઃખ છે. સંસારીઓને એક વાતનું દુઃખ અનુભવાય છે, પોતાની સંપત્તિનો વારસદાર ન હોય તો. એની વેદના કેટલી બધી, એનો વિરહ કેટલો અનુભવાય છે, જીવનના કેટલા વર્ષો સુધી અનુભવાય છે. અરે પોતાનો વારસદાર હોય પણ દીકરાના ઘરે દીકરો ન હોય તો, તો આની દશા કેવી છે, આની મનસ્થિતિ કેવી છે? બધી જ રીતે પરિપૂર્ણ હોવા છતાં જ્યાં ત્યાં જોયા કરે, ક્યાંય દોરા ધાગા, ક્યાંય સંત, ક્યાંય ભભૂતિ, કાંઈ મળે, બધું જ છે પણ મારા ઘરે, દીકરાના ઘરે એક દીકરો નથી, દીકરો નથી, દીકરો નથી. પાછી વાત બધી જ જ્ઞાનની કરશે કે આ બધા આ તો ઋણાનું બન છે. કોઈ કોઈનો દીકરો કે કોઈ કોઈનો બાપ થાય એવી સંસારની કોઈ વ્યવસ્થા નથી. કોઈ કદી કોઈના પિતા પુત્ર થયા હોય એવું સંભવિત નથી. પ્રત્યેક આત્મદ્રવ્ય સ્વતંત્ર છે. ઋણાનું બંધ હશે તો કોઈ કોઈના ઋણાનું બંધથી કોઈ કોઈની સાથેનો સંબંધ થાય, એ માત્ર કર્મની ને ઋણાનું બંધની વ્યવસ્થાનો ભાગ છે. બાકી કોઈ કોઈનું સર્જન કરી શકે આવી વાત ક્યાંય સંભવિત નથી. અને છતાંય એ પુત્રેષણા એ જીવનમાંથી જાતી નથી. પચા પચા વર્ષ સુધી એ આગળ બેઠો હોય, એને જ્ઞાનના વાંચન કરતો હોય, એને સાંભળતો હોય, એને કંઈક સંતની સેવા કરતો હોય, પણ એના જીવની અંદર, એના જીવનમાં એને ઉણપ પ્રભુની ન વર્તાતી હોય, પણ દીકરાના ઘરે દીકરો નથી એની ઉણપ વર્તાતી હોય. અને ઘણી વાર સંતની સેવા એટલા માટે કરતો હોય, જાણે અજાણે એનો કયો ભાવ કામ કરતો હોય અંદર, કે આવું કરવાથી ક્યાંક આની કૃપા થાય, અને એની કૃપા થાય તો આપણા ઘરે કંઈક પારણું બંધાય. અને કદાચ કોઈ દિવસ સંત એને એકલો બેઠો હોય ને પૂછે કે ખૂબ ભાવિક છો, ખૂબ સાધક છો, બોલો શું તમારી ઈચ્છા છે, તો મનમાંથી કઈ વાત બહાર પડે કે પ્રભુ મને સ્વરૂપની પ્રાપ્તિ થાય એની બહાર પડે, કે દીકરાના ઘરે દીકરો આવે એની પડે? ખ્યાલ આવે છે? આ સૂક્ષ્મ પરિણમન ખ્યાલ આવે છે, સૂક્ષ્મ વાસનાઓના બંધન ખ્યાલ આવે છે, મિથ્યા માન્યતાઓની પકડ કેટલી બધી છે આ જ્ઞાન ઉપર એ ખ્યાલ આવે છે? ત્યારે ખોટ, મને પ્રભુ તત્વ હજી નથી મળ્યું, ઈશ્વર તત્વ નથી મળ્યું, હજી કોઈ સતરૂપ સંતનો સમાગમ મને થયો નથી, કોઈ એવા સાક્ષાત પ્રત્યક્ષ વિદ્યમાન દેહધારી પુરુષનો જો મને યોગ થાય તો મારી આત્માની બધી શંકા નિર્મૂળ થાય, સ્વરૂપ અંગેની મારી બધી ભ્રાંતિ દૂર થાય, મારા બધા સંશય ટળી જાય, આવો કોઈ યોગ, સતનો યોગ મને પ્રાપ્ત થાય, આવી ઝંખના કરી, આવી ઉણપ, આવી ખોટ. જીવનની અંદર આ એક જ વસ્તુ ખૂટે છે આવું લાગે, ત્યારે આપણે શું ખૂટે છે એના લિસ્ટમાં ભગવાન હજી બહુ દૂર છે, આપણું લિસ્ટ લાંબુ છે. સાંસારિક અને લૌકિક વાસનાઓથી ખરડાયેલું છે, એટલે હજી સંતના વિરહ અનુભવ એનાથી પણ આપણે દૂર છીએ. સંતથી તો દૂર છીએ જ, પણ સંતના વિરહ અનુભવથી પણ, સંતના વિરહનો અનુભવ આપણને વેદાતો નથી. સાધકને જ્યાં સુધી આ સંતના વિરહનો અનુભવ ન વેદાય ત્યાં સુધી એનું ફળ જે છે એની પ્રાપ્તિ, એવા સંતની પ્રાપ્તિ કેવી રીતે થાય, કેવી રીતે થાય? ઈશ્વર ઈચ્છાથી આપણા સંબંધમાં તેમજ માનશો અહીંયા કેટલું રહસ્યમય સંકેત આપે છે. આપણા સંબંધમાં સ્વભાગ અને રાજપ્રભુ વચ્ચેનો સંબંધ છે, એમાં વિરહ આજ્ઞાનું ફળ, વિરહ અનુભવનું ફળ પણ તે જ છે, સાક્ષાત તેની પ્રાપ્તિ છે એમ માનજો. મને તમારી પ્રાપ્તિ છે, તમને અમારી પ્રાપ્તિ છે, જુદા નથી. અંતર જગતનું છે એ તો ભૌતિક છે, એ ભૌતિક અંતર ગમે તેટલું હોય, દૂર હોય, પણ સંત અને સાધકનું અંતર કેટલું? સાક્ષાત શબ્દ, એ સાક્ષાત પ્રત્યક્ષ, એ આત્મ પ્રત્યક્ષ એ કે છે એ આપણા સંબંધમાં માનજો તમે. કેમ કે સૌભાગભાઈને ઘણી વેદના થઈ ગઈ, કૃપાળુ દેવે સમાધાન આપી દીધું. જુઠ્ઠાભાઈને આવું સમાધાન આપ્યું હતું કે બહુ ખેદ થાય ત્યારે હું તમારી સમીપ જ છું એમ માનજો. આવી શ્રદ્ધા કરો કે હું તમારી સમીપ છું, મારો પ્રભુ મારાથી દૂર નથી. આ કાળબળ એ તો પૌદ્ગલિક છે, આ ભૌતિક અંતર એ તો પૌદ્ગલિક છે. ચૈતન્યની જ્યાં વાત છે ત્યાં ચૈતન્યને જો અંતરનો પ્રશ્ન હોય તો અવધિ જ્ઞાન થાય કેમ? કરોડો જોજન દૂર રહેલો પદાર્થ પ્રત્યક્ષ આંખની સામે કેમ દેખાય? કઈ શક્તિ, આત્માની કે આંખની? આંખની શક્તિ તો ગઈ, એ પૂરી થઈ પછી અવધિ જ્ઞાન થયું. મતિને શ્રુત પૂરા થયા, શાસ્ત્રનો બધો નીચોડ ગયો, અવધિ જ્ઞાન તો પછી થયું. જ્યારે ચૈતન્યની શક્તિ પ્રગટ થઈ ત્યારે અંતર એ પ્રશ્ન ન રહ્યો. પરમાર્થ માર્ગની અંદર સાધકને આગળ વધવું હોય તો પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા કેવી રીતની હોય છે એને સમજવા જવું. પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે, તેને વિશે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારત ક્ષેત્ર પ્રાય શૂન્યવત થયું છે. કૃપાળુ દેવ દેશનું દર્શન કરાવે છે. સંતોને પણ આ દેશભૂમિ, આર્યભૂમિ, આ બધાનો બરોબર અભ્યાસ હોય છે. આપણે માનતા હોય છે કે એનામાં પૈડા છે, એને ખબર નથી કે દેશનું શું થશે. આ બધી ટૂંકી દ્રષ્ટિ સંસારી જીવોની છે. પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે, તેને વિશે જેની નિરંતર લય લાગી રહી છે એવા પુરુષથી ભારત ક્ષેત્ર પ્રાય શૂન્યવત થયું છે. આ દેશની અંદર એવો પુરુષ મળતો નથી કે જેને હરિની લય લાગી હોય. ભારત ક્ષેત્ર પ્રાય શૂન્યવત થયું છે. પૂર્ણ કામ એવું હરિનું સ્વરૂપ છે. હરિનું સ્વરૂપ તો જગતના બધા જીવોની, સર્વે સુખી ન સંતુ સર્વે સંતુ નિરામાય, સૌનું કલ્યાણ, સૌનું મંગલ, સૌનું કલ્યાણ થાય એવા હરિનું સ્વરૂપ છે. બધાની ઈચ્છાઓ પૂર્ણ થાય, સદા સદૈવ શાંતિનું સામ્રાજ્ય વર્તે, પણ એની નિરંતર લય લાગી હોય એવો પુરુષ ખોડિયો પણ મળતો નથી. અને એ પુરુષ એવો હરિ એ સાક્ષાત સંતના રૂપમાં, જ્ઞાનીના રૂપમાં, મહાત્માના રૂપની અંદર આ ધરતી ઉપર વિચરતો હોય છે. ધરતી ક્યારેય આ સંત વિનાની, જ્ઞાની વિનાની, મહાત્મા વિનાની હોઈ શકે જ નહીં. કૃપાળુ દેવે લખ્યું છે કે જો સંતની હોય તો સૂર્ય કેના માટે પ્રકાશિત થશે, આ વાદળાઓ કેના માટે વરસશે. આખો સંસાર ચાલે છે એ સત અને ઋતના નિયમથી ચાલે છે, પણ ઋતનો નિયમ ત્યારે જ એ પ્રચલિત બની શકે જ્યારે સતની વિધિ માનતા હોય. તો સતના અભાવમાં ઋત ન ચાલે. આ ઋત છે કર્મના નિયમો, કુદરતના કાનૂન, વિધાતાનો કાનૂન, આ બધા ઋત કહેવાય. એ બધા શાશ્વત નિયમો છે, એમાં મારું તમારું કઈ કામ ન આવે, એ પ્રમાણે જ થાય. નિયતિ નિયંતા એનું સ્વરૂપ છે, એનો એક વસુધાનો ક્રમ છે, કુદરતનો એક કાનૂન છે, નિસર્ગનો એક નિયમ છે. એ નિસર્ગના નિયમને ઋત કહેવામાં આવે છે, પણ ઋત ત્યાં સુધી ચાલી ન શકે જો સત્યની વિદ્યા માનતા ન હોય તો ઋત ન ચાલી શકે. તો સૂર્ય ઉગે છે ને આથમે છે, નિષદિન ગમે તેવો દિવસ હોય, ગમે તેટલો કાળ ગયો તો ચાલ્યા જ કરે છે. અમુક સમયે વાદળાઓ વર્ષે છે વગેરે, આ બધા ઋતના નિયમો છે, શાશ્વત છે, એમાં ક્યાંય મનુષ્ય કોઈ કારણભૂત નથી. પણ ઋતનો નિયમ સતના કારણે ચાલે છે અને સત વિનાની ક્યારે ધરતી હોતી નથી. સંત વિહોણી સત, સંત સતનું જે પ્રત્યક્ષ મૂર્તિમંત રૂપ છે એ સંત, સતનું મૂર્તિમંત રૂપ છે એ સંત, એ જ્ઞાની, એ મહાત્મા. પરમ કૃપાળુ દેવે આ શ્રદ્ધા આત્મસિદ્ધિમાં આપણને આપી છે.
આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં હોય.
આ જ્ઞાની આગળ થઈ ગયા છે અને અહીંયા લીટો નથી માર્યો. હવે જ્ઞાની આગળ થઈ ગયા છે વર્તમાનમાં, આજે પણ છે, આપણને ન દેખાય એટલે જ્ઞાની નથી, આવો તો આપણો અભિપ્રાય નથી ને. આપણે એને મળ્યા નથી એટલે એનું અસ્તિત્વ નથી. વર્તમાનમાં હોય અને હવે નહીં થાય. આ જે જ્ઞાની છે એ બધા લાસ્ટ છે. શાશ્વતો માર્ગ, અનંતો માર્ગ, સનાતન માર્ગ, વિતરાગ ધર્મ, સનાતન ધર્મ, શાશ્વત ધર્મ. અને શાશ્વત ધર્મ સત વિના હોય, સત્પુરુષ વિના હોય થશે જ. અનંત ચોવીસી ગઈ, અનંત ચોવીસી થશે, અનંત કોટી કેવલીઓ થયા, અનંત કોટી કેવલીઓ થશે. માર્ગનો ભેદ ક્યાંય નથી. આવું હરિનું સ્વરૂપ એના વિશે નિરંતર લઈ લાગી છે એવા પુરુષથી ભારત વર્ષ પ્રાય શૂન્યવત થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. બધે જ કેનું સામ્રાજ્ય જોવા મળે છે? માયા અને મોહ. માયા ડિલ્યુઝન, ઇલ્યુઝન, અસતનું જે સ્વરૂપ છે, પૌદ્ગલિક રચના વિવર્ત જે છે, પૂતગલોના વિવર્તન, એની રચના આભાસી છે, જે નિત્ય નથી, એવી રચનાઓના સ્વરૂપની અંદર જગત લુપ્ત થયું છે. આપણને બધો જ પરિગ્રહ, જગતના બધા પદાર્થો, એની અંદર આ લુપ્ત થયું છે, પણ એનો ખ્યાલ નથી કે આ માયા છે, કારણ કે એનું સ્વરૂપ નાશવંત છે, અનિત્ય ધર્મ છે, અને એક સમયે સમયે એનું સ્વરૂપ બદલાતું છે. એ સ્થિર નથી, એ કાયમી નથી, એ ચિરંકાર નથી. એનું સ્વરૂપ બદલાય છે, પ્રતિક્ષણ બદલાય છે. આ બદલાતું સ્વરૂપ આપણા લક્ષમાં આવતું નથી અને આપણને સ્થૂળ દ્રષ્ટિ હોવાને કારણે, કારણ કે જ્ઞાનની સ્થૂળતા છે, જ્ઞાન ધારદાર થયું નથી, વિવેક જાગ્યો નથી. ધારદાર જ્ઞાન ક્યાંથી થાય? મૂઢતા છે. અને મૂઢ જ્ઞાન, આવું સ્થૂળ જ્ઞાન, એનાથી જગતના પદાર્થોની અવસ્થાનું સ્વરૂપ નથી જણાતું. એમાં જ કાયમીપણું દેખાય છે, એમાં જ નિત્યપણું દેખાય છે, એમાં જ શરણ દેખાય છે. જગત અશરણ છે, સંસાર અશરણ છે, સંસાર અનિત્ય છે, અને સંસાર અસૂચિમય છે, સંસાર અસાર છે. એ ખ્યાલ નથી આવતો, કારણ કે સંસારનું જુદું જુદું સ્વરૂપ એટલું બધું ચિત્ર વિચિત્ર છે, લોભામણું છે, માયા છે. માયા અનેકવિધ પ્રકારે જગતના જીવોને એના તરફ ખેંચે છે. માયા અને મોહ, અને આ જીવને પાછો માયાની સાથે મોહ થયો છે. મોહ બુદ્ધિ એ જેને છે, એને જગતના પ્રત્યેક પદાર્થ જેવું જોયું કે તરત જ એના પ્રત્યે એને મોહ બુદ્ધિ એટલે આસક્તિ એટલે કે રાગ પ્રગટે છે. કંઈ પણ વસ્તુ, કોઈ પણ રચના, કોઈ પણ પ્રકારની સ્થિતિ પરિસ્થિતિમાં એ મુકાયો કે તરત જ એના પ્રત્યે એના જે એને પ્રત્યાઘાત જન્મે, એના રિએક્શન, એમાં એને રાગ જન્મ્યા વિના રહેતો નથી. કંઈ પણ વસ્તુ જોઈ અને તરત જ લેવાની ઈચ્છા થઈ, પછી એના રૂપ બધા બદલાયા કરે. એ રહેવાના રૂપ બદલાયા કરે કે એમ થાય કે ઓલો મને આપી દે તો સારું, એમ થાય કે ભૂલી જાય તો સારું, એમ થાય કે મારી પાસે એટલા પૈસા આવે ને હું ખરીદી લઉં તો સારું, ક્યારેક એ ન થાય તો એમ થાય કે હું ચોરી લઉં તો સારું. આ બધા મનના કષાયોના તુમુલ તોફાન જાગે છે, આપણને ખ્યાલ નથી, પણ આમાંનો કોઈ ને કોઈ વિકલ્પ જાગે. આવા હજાર વિકલ્પો હોય, એ જાગ્યા વિના રહે નહીં. અને જેવો વિકલ્પ જાગે એટલે શું થાય? ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારેય કષાય એનું કામ શરૂ કરી દે. અનંત પ્રકારના કર્મો, અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તન શરૂ કરી દે. કનમાના બંધ શરૂ થાય. વસ્તુ તો મળવાની હશે તો મળશે, બાકી આ બંધ શરૂ થઈ ગયો. માયા અને મોહ, જગતનું દેખીતું સ્વરૂપ, કોઈના ભાગ્યમાં કઈ છે, કોઈના ભાગ્યમાં કઈ છે એટલે કઈ મળ્યું ને, બધાનું સ્વરૂપ સોહામણું કહ્યું ત્યારે આપણને બધાનું જોઈને બધાનું લેવાની ઈચ્છા થઈ ગઈ કે દુનિયાભરનું મને મળે તો સારું. ભાઈ, તારે એટલું જ બુદ્ધિ કરવી જોઈએ કે જેટલું તારા ભાગ્યમાં છે. જે મારા ભાગ્યમાં નથી એ મારે લેવાની કોઈ પણ પ્રકારની, મને જો રાગ બુદ્ધિ ન પ્રગટે તો મારો અડધો સંસાર અહીંયા સમાપ્ત થઈ જાય છે. પણ મને દેખાય તો છે કોકના ભાગનું દેખાણું ને, આના ભાગે આ મારો સેલો મોટરમાં ગયો, હવે મોટર એના ભાગની બેઠો ઈ ગયો ઈ, મારું કામ શું? જોવાનું મળ્યું એટલું જ, ન જોયું હોત તો દેખવું નહીં ને દાજુ, તું દાઈજો શું કામ? દેખવું એટલે. આમ સંસારનું સ્વરૂપ જોઈ જોઈને આ જીવ મોહબુદ્ધિ આસક્ત બુદ્ધિ કરે છે. મહાત્મા ગાંધીએ કૃપાળુ દેવના સંબંધમાં એક વાક્ય લખ્યું હતું. એમની 24 વર્ષની ઉંમર, કૃપાળુ દેવની, ગાંધીની 25 વર્ષની ઉંમર, એને લખ્યું કે 2 વર્ષ સુધી અમે રોજ મળતા. આ વેપારી હતા, કઈ સંન્યાસી નહોતા, આ કઈ ઉત્તર સંડામાં નહોતા રહેતા કે ઈડરના ગઢમાં નહોતા રહેતા, પણ મુંબઈની ઝવેરી બજારની પેઢીમાં લાખોના વેપાર, વિદેશ સાથે વેપાર કરતા. પણ કે છે ગાંધી, કે છે જગતની એક પણ ચીજ પ્રત્યે એમને મોહ બુદ્ધિ થઈ હોય એવું મેં ક્યારેય ન જોયું. જગતની એક ચીજ પ્રત્યે એમને મોહ બુદ્ધિ થઈ હોય એવું મેં એમના જીવનમાં ક્યારેય ન જોયું. એમણે કહ્યું કે આખું જગત સોનાનું થાય તો અમારે મન તો તૃણવત છે. રજ કણ કેરી દીવઈ માનિક દેવની, સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પદાર્થનું સ્વરૂપ યથાર્થપણે જોયું, આને સમ્યક દર્શન કહેવાય. કે રજકણ કે રુદ્ધિ વૈમાનિક દેવની, વૈમાનિક દેવની રુદ્ધિ કે જેના તોલે આપણા માનવ મૃત્યુ લોકની ધરતીનો કોઈ પદાર્થ નથી, આવી રુદ્ધિ જ્ઞાનીને એના જ્ઞાનમાં દેખાય. એવી રુદ્ધિ કે રજકણ આપણા ભાગે તો શું દેખાય? આપણું આખું સર્વયું કાઢીને તો મૂલ્યવાન પદાર્થો જોયા હોય એવી પડતો બહુ ઓછી, બાકી તો ધૂળ ને કચરામાં જ જિંદગી જાય. આપણે 70 વર્ષ ગયા હોય તો આપણે કે 70 વર્ષમાં શું થયું? તો હીરા રત્નો ઝવેરા ધારે આપણે કેટલું રહ્યા, બાકી કચરો. જેને આવા ઝવેરાતના હાર લીધા હોય ને એ રત્નો ને ઝવેરા ધારે એનો સમય કેટલો ઓછો. ક્યાંક પ્રસંગ હોય તો તરત કાઢી નાખો, કાઢી નાખો. નહીં હતે ભાઈ, કાઢી જ નાખવું પડશે. એ બધું તો સેફ ડિપોઝિટ વોલ્ટમાં જ રહીએ, ખાનામાં પડ્યું હોય કે આપણા ગળામાં ન પડ્યું હોય કોઈ દી, આપણને ખબર છે. આપણા તો આપણને આપણો કચરો ભલો હંજવારી વાળો ભાઈ, આમાં વાતમાં બીજી કઈ માલ નથી. જ્ઞાનીઓને આ બધું સમાન છે, નથી મોહ નથી માયા, એને કોઈ આસક્તિનો ભાવ નથી, એને માયાનું સ્વરૂપ ઇલ્યુઝન જાણે છે. કે સર્વે જાણ્યા પૂતગલ એક સ્વભાવ, જો આવું એક સ્વભાવ જાણો એટલે માયાનું વાસ્તવિક સ્વરૂપ શું છે એને જોઈ લીધું. અને મોહબુદ્ધિ છે નહીં, જ્ઞાનની ધારા, વિવેકની ધારા, પ્રજ્ઞાની ધારા એટલી બધી તીક્ષ્ણ છે કે હવે એને મોહબુદ્ધિ થવાની કોઈ સંભાવના નથી. માયા મોહ સર્વત્ર ભળાય છે. અમે તો જગતમાં બધી જગ્યાએ માયા મોહ જોઈએ છે, ક્વચિત મુમુક્ષુ જોઈએ છીએ, ક્યાંક ક્યાંક વળી મુમુક્ષુ અમને દેખાય છે. મુમુક્ષુ જે જગતની મોહાશક્તિથી મૂંઝાયો છે અને એક મોક્ષને વિશે જ યત્ન કરે છે તે મુમુક્ષુતા. જગતની મોહાશક્તિ આજે છે એનાથી જેને મૂંઝવણ થઈ ગઈ છે, તો કે એવા તો અમે ક્વચિત જોઈએ છીએ. એક તો કેવા? ક્વચિત, ક્યારેક. તથાપિ મત મતાંતર આદિકના કારણોથી તેમને પણ જોગ થવો દુર્લભ થાય છે. આવા મુમુક્ષુને પણ સંત પુરુષનો, જ્ઞાની પુરુષનો, મહાત્માઓનો જોગ દુર્લભ થાય છે. એનું કારણ મત મતાંતર આદિક કારણોથી.